மகாதேவ்யா கோக்ஷிரத்னம் சப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் આંક 359 આપણો સ્વાધ્યાય ચાલુ છે. જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય તેમ વર્તે છે. જ્ઞાની પોતાનું ઉપજીવન આજીવિકા પણ પૂર્વ કર્મ અનુસાર કરે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે અને તેથી ઉપર જણાવ્યું છે એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. જીવને પરમાર્થ માર્ગની યાત્રામાં સમ્યક દર્શનનો જોગ થવો એ મુખ્ય વસ્તુ છે. સમ્યક દર્શનનો જ્યાં સુધી જોગ ન થાય એટલે હું જીવ છું, આત્મા છું, આ જીવ ને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં એટલે જ્યાં સુધી પોતાને જીવ તત્વ અને દેહ તત્વ એનો ભેદ ન ભાસે પ્રતીતિમાં, શ્રદ્ધાનમાં, અનુભૂતિમાં, પણ આ બે તત્વનો એને ભેદ જ્યારે ભાસે છે આ સમ્યક દર્શનનું લક્ષણ છે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરમાર્થ માર્ગની યાત્રામાં જીવ આગળ વધી શકતો નથી. આવું સમ્યક દર્શન ઉત્પન્ન થવામાં જીવને અનેકવિધ પ્રકારના અંતરાય હોય છે. દર્શનાવરણીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મના કારણે એને બોધની કોઈ યોગ ઉત્પન્ન થતો નથી, બોધનું કોઈ પરિણામ થતું નથી. દર્શનાવરણીય કારણથી આ પ્રકારની કોઈ શ્રદ્ધા પ્રતીતિ થતી નથી અને આવી સ્થિતિ જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી જીવ મિથ્યા માન્યતાની અંદર અથવા મિથ્યાત્વની અંદર ગ્રહાયેલો રહે છે. આવા અનેકવિધ કારણો જીવે પોતાના મિથ્યાત્વને માટે આપેલા હોય છે એમાં એક પ્રબળ કારણ પરમ કૃપાળુ દેવ અહીંયા કહે છે કે દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ રૂપમાં જીવને ક્યારે ઉત્પન્ન થાય. દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ રૂપમાં જીવને ઉત્પન્ન થાય કે જેથી કરીને એને સમ્યક દર્શનમાં અંતરાય આવ્યા જ કરે, સમ્યક દર્શનનો જોગ ન થાય. એ એક વિશેષ કારણ કહ્યું છે. જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે તો જ્ઞાની પાસે સાંસારિક સુખ, ઔદ્યોગિક સુખ એની જો વાંછા રાખવામાં આવે અને જ્ઞાનીની ભક્તિ કરવામાં આવે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ રૂપમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે જ્ઞાની આવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જીવની પામરતા એ છે કે જીવ સંસારના પૌગલિક સુખોની પ્રાપ્તિને માટે જ્ઞાનીના ચરણ સેવે છે. અને જ્ઞાનીની પ્રીતિ ભક્તિમાં એ પોતાની આ વાંછા ધનાદિની જે છે એ લગાવે છે. જ્ઞાનીની વિશેષતા એ છે, એની સમર્થતા એ છે કે કોઈ પણ પ્રકારે કોઈ જીવ આવું કરે તો પણ પોતા થકી એ જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ ઉત્પન્ન ન થાય એમ વર્તન જ્ઞાની કરે છે. એટલે જીવ ગમે તે પ્રકારનું કરે તો જ્ઞાની એને તોડી નાખે, કોઈ મહત્વ ના આપે, એની ઉપેક્ષા કરે, એને દૂર રાખે, એને બોલાવે નહીં. જ્ઞાનીના લક્ષમાં આવે કે આ જીવને પ્રીતિભક્તિનું કારણ ધનાદિની વાંછા છે અને એ ધનાદિની વાંછા એને આ પ્રકારનો અંતરાય ઊભો કરશે, દર્શનાવરણીય કર્મ ઉત્પન્ન કરશે. જીવને મહાપ્રતિબંધક કર્મ હોય તો દર્શનાવરણીયનું છે, જ્ઞાની આવું કરતા નથી. એટલે ઘણા જ્ઞાનીઓ આ પ્રકારે પોતાના ભક્તોને પણ પોતાની નજીક આવવા દેતા નથી, જ્યાં સુધી એની ભક્તોની સ્થિતિ નિર્મળતા ન હોય ત્યાં સુધી. કોઈ પણ પ્રકારની વાંછાયુક્ત ભક્તિ હોય તો જ્ઞાની એ ભક્તિને પ્રોત્સાહન ન આપે. એટલે જ્ઞાની ક્યાંય ટોળા ભેગા ન કરે, જ્ઞાની મેળાવડા ન કરે. જન સમુદાય તો પોતાની આ બધી પામરતાથી જ એની પ્રીતિ ભક્તિ કરતો હોય અને જ્ઞાની સમજે છે કે અમારા પ્રત્યેની જો આવી ભક્તિ એની છે તો એને કયું કર્મ ઉત્પન્ન થાય છે, તો આ તો મુક્તિનો માર્ગ લઈને બેઠેલા છે. જગતના જીવો પ્રત્યે જેને કરિણા છે, કૃપાળુ દેવ કહે છે કે સંસારની અનિત્યતા અમને દેખાણી અને અમને ભાસ્યું અને અમે એનું કારણ વિચાર્યું અને અમને એમાંથી છૂટવાની વિદ્યા પ્રાપ્ત થઈ, અમને શાંતિ થઈ, જેનાથી એ શાંતિ જગતના જીવો પામે એટલા માટે થઈને આ કરુણાનો માર્ગ ઋષભદેવથી માંડી અને આજ સુધીના બધા જ જ્ઞાનીઓનો રહ્યો છે. આવા જ્ઞાની પોતાના નિમિત્તે કોઈ જીવને દર્શનાવરણીય કર્મનો ઉત્પન્ન થવા દે ખરા? અને થવા દે તો એને જ્ઞાની કહેવાય ખરા? તો એ જાદુગર થયો, ચમત્કાર કરે, વિભૂતિ આપે, કંઈ કોઈ પણ પ્રકારની પૌદ્ગલિક રીધિ સિદ્ધિ લબ્ધિ જાણતો એટલે એનો પ્રયોગ કરે, પ્રભાવિત કરે સમુદાયને અને બધા એના જ ગુણગાન ગાયા કરે, આમ હતું, આમ થઈ ગયું, અને આમ કીધું, અને આમ કીધું, આનું આમ સાચું પડ્યું, અટવાઈ ગયા તો જ્ઞાનને ને આને તો બારગાવનું છેટું છે. આવી મહત્તાની, આવી મહિમાની કેવો વ્યવહાર કરવો, એમાં એક પત્રમાં કૃપાળુ દેવે લખ્યું છે કે જ્યાં પોતાની મહત્તા સ્થાપિત થાય તેવો વ્યવહાર કરવો નહીં. તો જ્ઞાનીને લાગુ પડે ને, સંસારીને માટે પણ આ છે. જ્ઞાની આવું થવા દેતા નથી. જ્ઞાની પોતાનું ઉપજીવન આજીવિકા પૂર્વ કર્મ અનુસાર કરે છે. એ તો પોતાની આજીવિકા, પોતાને જે વ્યવહાર યોગ પ્રાપ્ત થયો છે તે અને એની આજીવિકા પૂર્વ કર્મ અનુસાર કરે છે. કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ લખ્યો છે અહીંયા, પરિચ્છાના કારણથી અમે જીવીએ છીએ. પૂર્વ કર્મ અનુસાર અમારી કોઈ ઈચ્છા આ જન્મની અંદર જે અત્યારે દેહ પર્યાય ધારણ કર્યો છે એમાં કોઈ વસ્તુ કમાવી છે, આટલું આ લેવું છે, આટલું આ પ્રાપ્ત કરવું છે, પદ પ્રતિષ્ઠા ધન શ્રીમંતાઈ પૈસો સમૃદ્ધિ સંપત્તિ, કોઈ જાતની અમારી એમાં ઈચ્છા વર્તતી નથી. પરિચ્છાના જોગથી જે કંઈ આ વ્યવહાર ક્રિયા થાય છે તે થાય છે. અને આ એક સનાતન રહસ્ય છે કે જ્ઞાનીનું ઉપજીવન કે આજીવિકા એ કયા આધારે ચાલે છે, ઈચ્છાના આધારે ચાલે છે કે ઉદયના આધારે ચાલે છે. તો અહીંયા મહત્વનું સૂત્ર આપ્યું છે કે જ્ઞાની પોતાનું ઉપજીવન આજીવિકા પણ પૂર્વ કર્મ અનુસાર કરે છે. એની જે કંઈ આજીવિકાનો અથવા ઉપજીવનનો ક્રમ છે, જે એ ક્રમની અંદર કેન્દ્રમાં જો કોઈ તત્વ હોય તો પૂર્વ કર્મનો ઉદય છે. પૂર્વ કર્મનો ઉદય ન હોય તો ન કરે. એક જગ્યાએ કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે કે આ ઉદય એક સમયને માટે પણ જો બંધ પડે તો અમે અહીંથી ઉઠીને ચાલ્યા છે. કેટલી અદ્ભુતતા છે જ્ઞાનીના જીવનને આપણે તપાસવાની, કૃપાળુ દેવે તો આવી ચાવીઓ આપી છે આપણને કે જીવ જ્ઞાની અજ્ઞાનીના ઓળખાણની અંદર જ કેટલો કાળ ગુમાવ્યો છે. એને એને ગુરુને સદગુરુના ઓળખાણની અંદર પણ અનંતા કાળ ગુમાવ્યા છે અને અનેક પ્રકારના અંતરાય કર્મના ઉપાર્જન કર્યા છે, દર્શનાવરણીય કર્મ ઉપાર્જન કર્યું છે ગુરુના નામે. સામાન્ય આવા વાક્યો દ્વારા, આવી ઓળખ દ્વારા, આવા લક્ષણો દ્વારા પરમ કૃપાળુ દેવે એટલી કૃપા કરી છે મુમુક્ષુ ઉપર. જ્ઞાનીનું ઓળખાણ કેવી રીતે કરશો? મુમુક્ષુ જ કરી શકે, બીજો કોઈ ન કરી શકે. મુમુક્ષુને દ્રષ્ટિકોણ બંધાવે, મુમુક્ષુ તો આંધળો ભીત બની જાય ઘણી વાર, વિવેક ગુમાવે. તે સમયે આવા જ્ઞાનીના આવા કોઈ એવા આવી ચડે અપવાદરૂપ એવા લોકોત્તર પુરુષ કે જે આપણને સામાન્ય પત્ર વ્યવહારમાં આવી ચાવીઓ આપે કે ભાઈ જ્ઞાનીનું જીવન, એનું ઉપજીવન, એની આજીવિકા પૂર્વકર્મ અનુસાર ચાલે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. પોતાનું જે જ્ઞાન છે એ જ્ઞાનને વિશે પ્રતિબંધ થાય, એમાં બાધા આવે, એમાં વિરોધ ઉત્પન્ન થાય, એમાં વિસંવાદ થાય, એવું જ્ઞાની કરતા નથી. એવી એમ કરીને એ આજીવિકા પણ કરતા નથી અને કરાવવાનો પ્રસંગ પણ ઈચ્છતા નથી. કૃપાળુ દેવના જીવનની અંદર અને આરબનો પ્રશ્ન સમજવો કેવી રીતે? કે અહીંયા ખોટું તો કઈ નથી, વાત બરોબર હતી, કાયદેસર હતી, પદ્ધતિસર બધી હતી, નિયમ અનુસાર હતી, એવરીથિંગ વોઝ રાઇટ ઇન ધ ટર્મ્સ ઓફ બિઝનેસ કન્ડિશન્સ, નથિંગ વોઝ રોંગ. જ્ઞાનને પ્રતિબંધ થાય એવું જ્ઞાની એવું પણ ઈચ્છતા કે કરાવવાને પણ ઈચ્છતા નથી, એવી રીતે આજીવિકા પણ જ્ઞાની કરતા નથી. જેના કેન્દ્રમાં આત્મકલ્યાણ એ જ જ્યાં પહેલું છે કેન્દ્રમાં, ત્યાં પૈસો ગૌણ થાય કે નહીં? અને જેના કેન્દ્રમાં પૈસો પ્રાપ્ત કરવી પછી મેં કાયદેસર કર્યો છે ને, જ્ઞાનને પ્રતિબંધ ખરો કે નહીં? આ સૂક્ષ્મતા, આ ન્યાય, આ નીતિ જબરજસ્ત રીતે આ પુરુષ આપણને આવી દ્રષ્ટિ જુદી જુદી સમયે જુદા જુદા પત્રોની અંદર આ દ્રષ્ટિ બંધાવે છે મુમુક્ષુને. જ્ઞાનની અંદરની વાત કૃપાળુ દેવે કહ્યું કે જ્ઞાન અમે એને કહીએ છીએ કે જ્યારે સમય હોય ત્યારે હાજર થાય. એ સમય હોય ત્યારે હાજર ન થાય. અને બીજી જ્ઞાનીની અથવા તો મુમુક્ષુની આ એક અવસ્થા હોવી જોઈએ કે જેવું જાણ્યું તે પ્રકારે જીવવું. જાણવામાં બહુ મોટી જવાબદારી છે, જાણવામાં બહુ મોટી જવાબદારી છે. કોઈ પણ વસ્તુ તત્વની જાણકારી જ્યારે મેળવવી છે, મને સત્યની બહુ ખેવના છે, રેવા દેજે, તને સત્યની ખેવના છે ભલે રે, પણ જો સત્ય જો મેળવીશ તો સત્ય પ્રમાણે જીવવાની, કેમ કે એની સાથે જવાબદારી જોડાયેલી છે. સત્યની અંદર આ વિસંવાદિતા ચાલતી નથી, તત્વમાં વિસંવાદિતા ચાલતી નથી. તત્વનો નિયમ છે જેવું જાણ્યું તે જ પ્રકારે જીવવું. અને આ બધા જ મહાપુરુષોની વિશેષતા હોય છે કે જેવું એણે જે સમયે જે જાણ્યું તે પ્રકારે તે જ સમયે તેવું જ એણે જીવ્યું. જેવું જાણ્યું તેવું જીવવું આ જાણવાની જવાબદારી છે. તમે પછી જવાબદારીમાંથી દૂર ન થઈ શકો. એટલે એને અંતરબાહ્ય ઇન્ટેગ્રિટી જેને આપણે કહીએ એ ઇન્ટેગ્રિટી છે, નિષ્ઠાવાન જ્ઞાન છે એનું, નિષ્ઠાવાન છે. ઇન્ટેગ્રિટી વિધાઉટ નોલેજ ઇઝ વીક એન્ડ મિનિંગલેસ. નિષ્ઠા છે પણ કંઈ જાણકારી નથી, જ્ઞાન નથી તો શેની છે? તો કે ઇટ ઇઝ મિનિંગલેસ એન્ડ વીક, નબળી છે. કેમ કે ક્યારે એની ઇન્ટેગ્રિટી નિષ્ઠા ક્યારે કેના ઉપરથી ક્યાં વહી જશે એનો કંઈ ભરોસો નહીં. નોલેજ વિધાઉટ ઇન્ટેગ્રિટી ઇઝ ડેન્જરસ એન્ડ ડ્રેડફુલ. અને નિષ્ઠા વિનાનું જ્ઞાન જો મળ્યું તો ખતરનાક છે અને ભયંકર છે. જ્ઞાન છે અને નિષ્ઠા નથી. પરમાર્થના માર્ગની અંદર તત્વની જાણકારી, સત્યની જાણકારી. જીવ જિજ્ઞાસુ બને ત્યારે એની પહેલી શરત હોય છે કે મારે તત્વને જાણવું છે, અનુસરવા માટે જાણવું છે, મારે સત્યને જાણવું છે, જીવવા માટે સત્યને જાણવું છે. પશ્ચિમની ભાષા છે નોલેજ ફોર ધ સેક ઓફ નોલેજ, પૂર્વની ભાષા નથી. અધ્યાત્મની સંસ્કૃતિની ભાષા નોલેજ ફોર ધ સેક ઓફ નોલેજ નહીં, નોલેજ ફોર ધ સેક ઓફ લાઈફ. મારે તો જીવવા માટે જાણવું છે, જીવન કેવું જીવવું, કે જે જીવન જીવવાથી અંત તો ગતવા, આ જીવનના જન્મ મરણના ભવચક્રનો અંત આવે એવું જાણવું છે, કે આનો અંત કેમ આવે, અનાદિના પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે એ જિજ્ઞાસા છે. તો સત્યની જિજ્ઞાસા, તત્વની જિજ્ઞાસા અથવા તો તત્વ જિજ્ઞાસા, ઉપનિષદનું સૂત્ર, એમાંથી બધા ઉપનિષદો શરૂ થયા. શિષ્યમાં જિજ્ઞાસા થઈ, શેની? તત્વની. એ તત્વની જિજ્ઞાસા થઈ એટલે શિષ્ય ગુરુ પાસે જઈને બેસે છે અને પ્રશ્ન કરે. કોઈને કોઈ ઉપનિષદ એક કોઈ પ્રશ્નથી શરૂ થાય કે પ્રભુ મૃત્યુનું સ્વરૂપ શું છે, અને ઉપનિષદ રચાઈ જાય, એટલે એમાં એ બોધ આવે ટૂંકમાં. એમ પ્રત્યેક જિજ્ઞાસાની પાછળ આ લૌકિક જિજ્ઞાસા નથી કે બધું જ મારે જાણવું છે, કા આપણે જાણવું હોય તો જરાક કામ આવે, ફલાણો કેમ છે ને, આ કેમ છે ને, આ છે ને, આ પંચાતની અંદર પડવા માટે આ જાણવાનું અહીંયા અભિક્રમ નથી. અહીંયા જાણવાની પાછળ જિજ્ઞાસા, તે તત્વની જિજ્ઞાસા રાખવી. તત્વની જિજ્ઞાસાની પૂર્વશરત એ છે કે જેવું જાણવું તેવું જ જીવવું. જ્ઞાનીઓ એટલા માટે કહે છે કે પોતાના જ્ઞાનને વિશે પ્રતિબંધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ પણ ઈચ્છતા નથી. પોતાની પાસેનું એક સરસ શબ્દ છે આપણે ત્યાં, પ્રજ્ઞાપરાધ. પ્રજ્ઞાપરાધ એ કહે છે કે જીવના બધા જ દોષોનું કારણ હોય છે પ્રજ્ઞાપરાધ. જેવી સમજણ એ પ્રકારે જીવે તો કોઈ દોષ નથી થતો, કેમ કે એ સમયે તો પોતે જે માને છે એ જ પ્રકારે જીવે છે, પ્રમાણિકતા પૂર્વક. હી ઇઝ વેરી ઓનેસ્ટ ટુ હિઝ બિલીફ. પણ એક બીજી અવસ્થા હોય છે કે એની માન્યતા જુદી હોય છે ને એનો વ્યવહાર જુદો હોય છે, આ વિસંવાદિતા કહેવાય. પ્રજ્ઞાપરાધ એટલે અંતઃકરણ કંઈ જુદું કહેતું હોય, સ્ફૂર્ણા જુદી હોય, અંદરની પ્રેરણા જુદી હોય અને બહારનો વ્યવહાર જુદો હોય, વિપરીત હોય, વિરુદ્ધનો હોય. આને અપરાધ કયો કીધો? તો જગત પ્રત્યે અપરાધ નથી, પણ જાત પ્રત્યેનો અપરાધ છે. શાસ્ત્રકારોએ એને દાર્શનિક ભાષામાં શબ્દ મૂક્યો છે પ્રજ્ઞાપરાધ. વૈદિક દર્શનમાં આ શબ્દ પ્રયોગ બહુ આવે છે, પ્રજ્ઞાપરાધનો. હૃદય અંદર શું માને છે, વોટ યુ સે ફ્રોમ વિધિન, બહારનું બોલવાનું જુદું, કરવાનું જુદું, કહેવાનું જુદું, આ બધો જ વ્યવહારનો વિસંવાદિતા છે, આ ચીટિંગ છે. અને જૈન દર્શનમાં એને માટે શબ્દ પ્રયોગ મૂક્યો છે વંચના, આત્મવંચના. અને પરમાર્થ માર્ગમાં આત્મવંચના જેવો કોઈ અપરાધ નથી. તું જે સમજ્યો છે એને વફાદારી છે, તારી જે સમજણ છે એની સાથે પ્રમાણિકતા છે. આર યુ લોયલ ટુ યોર સેલ્ફ? પ્રશ્ન સીધો. પોતાની જાત સાથે પ્રમાણિકતા, પોતાની જાત સાથે વફાદારી બહુ મોટી ચીજ છે. જગતની અંદર કેટલાયની માન્યતા ખોટી હશે તો એના ઉપર જબરજસ્ત કામ કરી ગયા હશે, એ બધું ક્ષમ્ય છે. જ્ઞાનીઓ કે જ્યારથી એને ખબર પડી કે આ ખોટું છે ત્યારથી એના જીવનની અંદર પરિવર્તન આવી ગયો, જેવું જાણ્યું એવું. શું તફાવત છે વાલિયા અને વાલ્મીકીનો? જ્યાં સુધી આ કરું છું એ પાપ છે એની પોતાને પ્રતીતિ નહોતી, ત્યાં સુધી એમાં પુરુષાર્થની ધારા વહેતી હતી કે ભાઈ આ કુટુંબ કબીલો એને બધાને પાડવાના, આ મારો ધંધો, એમાં જે કાંઈ હોય એને લૂંટવાના, પછી મારે એમાં બીજી કાંઈ નહીં જોવાનું, શું છે. પણ જ્યારથી કોઈ એવો સંત મળ્યો ને એને કહ્યું કે તું જે આ કરે છે એ પાપ છે, એના પરિણામ છે, અને એના પરિણામનો ભોગવટો તારે જ કરવો પડશે. તું જે કરે છે એ સમૂહના કારણે કરે છે, પણ ભોગવટામાં ક્યાંય સમૂહ આવતો નથી. તો કે સાચી વાત છે? તો કે તું જેને પૂછી આવ, બોલો, જાણી લ્યો. હવે આ એને જાણવાનો પુરુષાર્થ કર્યો અને એને ખબર પડી કે આ સંતે કીધું એ વાત સાચી છે. આ બધા તો સ્વાર્થના સગા છે. કોઈએ કીધું કે ભાઈ એ વાત રહેવા દેજો, આ તારી સંપત્તિમાં, તારા ધનમાં, આ તારા મોજશોખને એના આયોજનમાં અમે બધા ખરા, રિસેપ્શનની ડીશ અમે ખાશું, પણ એમાં તું પાપ કરતો હોત એના પરિણામ તું ભોગવજે તારા ઉપર. આને જેવી જાણકારી થઈ કે આ મારી અધમ કૃત્ય, મારી પાપ વૃત્તિની અંદર કોઈ ભાગીદાર નથી, તો આનું પરિણામ શું આવે પાપનું, અને એનો ભોગવટો મારે કરવો? આ પાપની અંદર દેખીતા ફળ જે આવે એ બધા જમી જાય, માલ મલાય, અને પછી જે પાપ રિયરા ભયંકર દુષ્પરિણામ જે આવે એ મારે એકલાએ ભોગવવાના. આને જાણ્યું, જાણીને શું કર્યું? જીવન ફેરવું, એ પોતે સંત બની ગયો. લૂંટારો સંત બની જાય જ્યારથી જાણે. રોહિણીઓ ચોર, મહાવીરના વચનથી જ્યારથી જાણ્યું ત્યારથી જીવનની દશા બદલાઈ ગઈ. અંગુલી માલ, બુદ્ધના વચનને જ્યારથી જાણ્યું ત્યારથી દશા બદલાઈ. એક્સ્ટ્રીમ છે બધા. જ્યાં સુધી જાણ્યું નહોતું ત્યાં સુધી પોતે જે જાણતો હતો એના આધાર ઉપર પણ મુસ્તાક હતો, અને એના આધાર ઉપર પણ જબરજસ્ત રીતે પાપમય જીવન, અત્યાચારમય જીવન જીવતો હતો. એને ત્યારે એવું નહોતું કે હું ખોટું કરી રહ્યો છું, ત્યારે એ જ ભાવના કે હું જે કંઈ સમજું છું એ જ પ્રકારે મારે કરવું જોઈએ. પણ જ્યારથી એને સત્યનો પ્રકાશ થયો તે સમયથી એણે શું કર્યું? જીવનની અંદર પરિવર્તન આવી ગયું. જ્ઞાનીઓ કહે છે કે જિજ્ઞાસા બહુ સારી વાત છે, તત્વની જિજ્ઞાસા ઉત્કૃષ્ટ છે, પણ એ જિજ્ઞાસા સાથે, જાણવાની સાથે જવાબદારી આવે છે, અને જવાબદારી જેવું જાણો એવું જીવવું. પાપને પાપ તરીકે જાણ્યા પછી એને આચરી શકાય નહીં. અહીંયા આ વંચના, અહીંયા આ પ્રજ્ઞાપરાધ, આવી પ્રકારના અનેક કન્સેપ્ટ શાસ્ત્રકારો આપ્યા છે કે ક્યાંય દોષના દર્શન કરવા બહાર જવું પડે એવું નથી. તું જ જો, અને પોતે જ નિર્ણય કરશે ત્યારે કે જે હા, મારું અંતઃકરણ એક વસ્તુ કહે છે અને હું ખરેખર પ્રત્યક્ષ વ્યવહારમાં જે કરું છું એ બીજું કરું. એ બીજું કરવામાં શું છે? તો એને આ લોક પ્રતિબંધ, લોક લાજ, આ બધા કારણો છે, લૌકિક બધા. આ શું કહેશે, આ શું કહેશે, અહીંયા કેમ લાગશે, અહીંયા કેમ લાગશે, આનું શું, આનું શું, એ બધું પોતા ઉપર લઈ લે છે. ઘણીવાર તો આખા દુનિયાના કલ્યાણની જવાબદારી પોતા ઉપર લે, જાણે મારા કારણે જ બધું ચાલશે, નિતરતા પાછું કંઈ થશે ને, બધું આકાશ પડશે ક્યાંક હેઠું. જીવ એને કારણે પોતાના અંતરના અવાજથી, જે સત્યનો અંદર ધ્વનિ છે, ઇટ ઇઝ અ વોઇસ ઓફ સાયલન્સ, એ વોઇસ ઓફ સાયલન્સ એને એ બાજુ ઉપર રાખી અને જગતની અંદર એ કૃત્ય કરતો હોય છે. પરમાર્થ માર્ગની અંદર કહે છે કે જે પ્રકારે જાણો, અંતરબાહ્ય સુચિતા, અંતરબાહ્ય નિર્મળતા, અંતરબાહ્ય પવિત્રતા, અંતરંગનું જે ચારિત્ર છે એ જ બહિર ચારિત્ર હોઈ શકે છે. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ અવિરોધ અને અભેદપણે જ્યારે એકરૂપ થાય ત્યારે તે માર્ગ જીનનો પામ્યો રે, કીમાં પામ્યો તે નિજ સ્વરૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ તો પારદર્શિતા છે, ટ્રાન્સપેરન્ટ. આ પારદર્શી પણ એવું છે, અંતરબાહ્ય એકતા, કોઈ પણ જાતનો ત્યાં ભેદ નથી, એટલે કોઈ પણ જાતનો ત્યાં પ્રપંચ નથી. જ્ઞાનીનું જીવન તો આવું હોય છે. જ્ઞાનને પ્રતિબંધ થાય, પોતાની સમજને પ્રતિબંધ થાય, પોતાના સત્યના આવિષ્કારને પ્રતિબંધ થાય, એવી પ્રકારની આજીવિકા જ્ઞાનીઓ કરતા નથી કે કરાવવાને ઈચ્છતા નથી, એનો પ્રસંગ પણ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, પોતાની ઈચ્છા તે થકી જ્ઞાની થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી એવા જે જીવ છે તેને જ્ઞાનીના આશ્રયે ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ. કૃપાળુદેવ કહે છે એમ જાણીએ છીએ, તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. અને તેથી ઉપર જણાવ્યું છે એવું પરિણામ, કેવું પરિણામ કે જે આપત્તિનો નાશ હોય અથવા આપત્તિમાં મંદપણું આવે આવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. આવે પરિણામ તો આવતું હોય છે, સમજાય છે, આવતું નથી એમ નથી કીધું, પરિણામ આવતું અટકી જાય છે. કોણ રોકે છે? પોતે જ અટકી, શબ્દ તો જુઓ કૃપાળુ દેવને, અટકી જાય છે. એટકે જીત આવે છે, અટકી જાય છે. તે ધીરજ ગુમાવી, તે ધીરજ ગુમાવી. સિદ્ધાંત આપે છે કે જ્ઞાનીને વિશે જેને નિસ્પૃહ ભક્તિ છે, ધનાદિની કોઈ વાંછા નથી, સાંસારિક કોઈ ભોગ ઉપભોગની ત્યાં જ્ઞાની પાસે એની ઈચ્છા નથી, નિસ્પૃહ ભક્તિ. આવી નિસ્પૃહ ભક્તિનું ઉદાહરણ પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈના એક પત્રમાં કહ્યું હતું કે નરસિંહ અને મીરાની ભક્તિ એ નિસ્પૃહ ભક્તિ હતી. અને તમે લાખવાર વાત લખો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં થાવ ત્યાં સુધી કોઈ પરિણામ. એણે પરચા પૂર્યા છે તો ભગવાને પૂર્યા છે ને, શું પૂર્યા છે એની વાત અત્યારે જવા દો. એણે કોઈ દી સ્પૃહા કરી નથી કે મારો નાથ આવીને મારા આ સાંસારિક કામ ઉકેલે, માગણી નથી કરી, નિસ્પૃહ ભક્તિ છે. હા, જગતે જોયું કે એના કામ થઈ ગયા. જો ને જવાબ આપે છે, સૌભાગ્ય પ્રશ્ન કર્યા છે કે તમે આવી વાત કરો છો તો આ જુઓ ને આ બધાને તો કેવા ભગવાન દોડી દોડીને મદદ કરતા ગયા, અને અમને આમાં ક્યાં રાખી દીધા, આ વિતરાગમાં તો અમે હલવાઈ ગયા. તમે આ વિતરાગ વિતરાગ કર્યા કરો છો, હવે અમારે કઈ માગણી થાય નહીં, અને માગણી વિના તો અમારાથી રહેવાતું નથી, અને અમે શું ભજવા અમથા આવી છે કે મંજીરા લઈને, અમારે અમારો સંસાર સુખી કરવો છે. અરે જો કરી છે, મુમુક્ષુના દિલમાં જયારે આવું તોફાન જાગે ને, ઘણી વાર જાગ્યો અને ઘણી વાર પછી બિચારો ચર્ચાની અંદર પણ આમ 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 હાલે, પણ શું હાલે, રી બેઠો હોય ને અમારું બધું ઊંધે પડે જાય, ઊંધે પડે જ જાય, એને કારણે જાય છે, એણે કર્યું છે. ધીરજ ગુમાવી દે છે, નિષ્પૃહ ભક્તિ જ્ઞાની પ્રત્યે રહેતી નથી. હવે તો પતી ગયું મૂક લપ, આટલા વરાવથી મેં કર્યું ઊંધું ઘાલીને, કેટલા બધા અમે ઘસાણા, અરે જયારે આવતા ત્યારે અમે કેટલું બધું કરતા, આવા બધા ગાણા ગાયો. અરે પણ તે સંતની સેવા કરી છે, આ શું ગણતરી કરવા બેઠો છો કે જ્યારે આવ્યો ત્યારે હું કાળી રાતે દોડ્યો છું, એને જે જોઈએ મેં આપ્યું છે એની બધી સેવા કરી છે, અને આજે મારો પ્રસંગ આવ્યો છે ત્યારે મને કાંઈ મદદ ન મળે એના તરફથી. હા, એટલા માટે તે કરી હતી ને. આહા, આપત્તિના પ્રસંગો તો જીવનમાં આવે, અશુભના ઉદય તો થાય ભાઈ, આપણા કરેલા ઉદયો છે ને, પણ જ્ઞાની પ્રત્યેની આપણી ભક્તિમાં જે નિસ્પૃહતા છે એને આંચ નહીં આવવી જોઈએ. ગમે તેટલી વિપત્તિ આવે, ગમે તેટલી આપત્તિ આવે, ગમે તેટલા દુઃખ અને પરિસહ આવે, ઉપસર્ગ આવે, જ્ઞાની પ્રત્યેની આપણી ભક્તિમાં જે નિસ્પૃહતા છે એમાં સ્પૃહાનો દોષ આવવો જોઈએ નહીં. જ્ઞાની પ્રત્યેની ભક્તિ તો સમર્પિત ભક્તિ હોય છે, એ કોઈ સોદાની ભક્તિ હોતી નથી. સોદામાં લેવું ને દેવું હોય છે, આ તો વન વે ટ્રાફિક છે, ડેડિકેશન, ટોટલ ડેડિકેશન. જ્ઞાની પ્રત્યેની મારી ભક્તિ તો નિસ્પૃહ છે, કેમ કે જ્ઞાનીની અવસ્થા તો સદૈવ એ જ છે, મારી બદલાતી છે. વિચારની દ્રષ્ટિએ, નિષ્ઠાની દ્રષ્ટિએ હું બદલાઉં છું, મારા ભાવો ચડ ઉતર થયા કરે છે. જ્ઞાની તો એમ જ છે, યથાસ્થિત છે, સ્થિર છે. જેથી મારી ભક્તિ હતી તેથી એ સ્થિર હતા, અને આજે હવે હું એની આગળ પીઠ બતાવું છું તો એ જ્ઞાની તો સ્થિર જ છે. ભક્તિનો ફેરફાર મારો થાય છે. નિસ્પૃહ ભક્તિ, ઘણી વાર ચલિત થઈ જઈએ છીએ, ધર્મની શ્રદ્ધા ગુમાવી દઈએ છીએ, કારણ કે આપણે ધર્મની સાથે લૌકિક ફળને જોડ્યું છે. સમ્યક દર્શનના દોષની અંદર ત્રીજો દોષ દૂષણની અંદર એ કહ્યું છે કે ધર્મમાં લૌકિક ફળની આશંસા. ફળની આશંસા રહિત ભક્તિ થવી જોઈએ, આ ભક્તિનું સ્વરૂપ છે. તો કૃપાળુદેવ કહે છે, જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, અને જો નરસિંહનું ઉદાહરણ લેવું હોય, જો મીરાનું ઉદાહરણ લેવું હોય, તો આ નિસ્પૃહતાનું લેવાય કે એની ભક્તિ કેટલી પરમાત્મા પ્રત્યેની નિસ્પૃહ હતી. એણે કોઈ દિવસ પ્રભુ પાસે પોતાના લૌકિક જીવન અંગે, સાંસારિક જીવન અંગે કોઈ માગણી કરી નથી. આ નિસ્પૃહતા. પણ સિદ્ધાંત શું કહે છે? હવે પરમાર્થ માર્ગની પરંપરા શું કહે છે? કે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી. જ્ઞાની થકી પોતાની ઈચ્છા પૂર્ણ થતી નથી, છતાં પણ જેને દોષ આવતો નથી, એની ભક્તિમાં ક્યાંય દોષ આવતો નથી, ચડ ઉતર ભાવ થતા નથી. જ્ઞાની પ્રત્યેની એની જે શ્રદ્ધા છે એમાં ક્યાંય ચડ વિચડ પણ આવતું નથી. એની જ્ઞાની પ્રત્યેની, પરમ તત્વ પ્રત્યેની જે નિષ્ઠા છે એની અંદર કોઈ આંચ આવતી નથી. ગમે તે પ્રકારની પોતાની સ્થિતિ, કર્મના સંયોગે જે થવી હોય તે થાય, પણ એને જ્ઞાની પ્રત્યેની ભક્તિમાં તો યથાવત કંઈ ફેરફાર નથી. એટલે પોતાની ઈચ્છા તે થકી, ઈચ્છા ઘણી છે કે મારી વ્યાધિ દૂર થાય, મારી આધિ દૂર થાય, મારી ઉપાધિ દૂર થાય, બધું, પણ એ જ્ઞાની થકી પૂર્ણ થતી નથી, તો પણ એને દોષ આવતો નથી. બહુ સ્થિતિ, આ મુમુક્ષુની સ્થિતિની મક્કમતા, આ સાધકો, આ ભક્તો કહેવાય. ભક્તિ માર્ગની અંદર મોટામાં મોટું હોય તો ભક્તિ માર્ગની અંદર નિષ્પૃહતા છે. જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ સરળ છે, પણ અહીંયા એક જ વસ્તુ જો કઠિન હોય તો આ છે, નિષ્પૃહતા, નિરપેક્ષ ભક્તિ, જ્ઞાની પ્રત્યે કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, નિષ્પૃહપણું, લેશ માત્ર સ્પૃહા નહીં. પોતાની ઈચ્છા જ્ઞાની થકી પૂર્ણ થતી નથી, છતાંય દોષ આવતો નથી. અને એમ વિચાર ન કરે કે એ બધું જાણે છે તોય કંઈ કરતા, એને બધી ખબર છે, હું કેટલો દુઃખી થાઉં છું, કેટલો હેરાન થાઉં છું, કેટલું ચારે બાજુથી મારા ઉપર માછલા ધોવાય છે, પણ એના પેટનું પાણી હલતું ન હાલે, એ જ્ઞાની છે. જેને દોષ આવતો નથી, જેવા ભક્તની અવસ્થા. જ્ઞાનીને પોતાની સ્થિતિની જાણ છે, એ એને ખબર છે, પોતાની શું ઈચ્છા છે એ પોતાની ઈચ્છા છે, છતાં એના થકી પૂર્ણ થતી નથી, એ હકીકત છે. તો પણ જેને દોષ આવતો નથી, જ્ઞાની પ્રત્યેની પોતાની જે આસ્થા છે, શ્રદ્ધા છે, જે એમાં લેશ માત્ર દોષ આવતો નથી. સુલસાના 32 પુત્રોની હત્યા થઈ ગઈ છે, 32 પુત્રોની, છતાં પરમાત્મા પ્રત્યે લેશ પણ, સુલસાની જે નિષ્ઠા છે, ભક્તિ છે, એમાં આંચ આવી નથી. આચાર્યો તો આ બધા કથાનુયોગની અંદર આ બધા ચરિત્રો લખે છે, અદભુત ચરિત્રો લખે છે. કેટલા કેટલા પ્રકારની આપત્તિ આવી હોય છે, મૈણા સુંદરીને કોઈ દિવસ ક્યાંય પરમાત્મા પ્રત્યે લેશ માત્ર પણ આંચ આવી નથી, એની નિષ્ઠામાં, એની નિષ્પૃહતામાં, એની ભક્તિમાં ક્યાંય સકામ ભક્તિ નથી. ભક્તિનું સ્વરૂપ જ નિષ્કામ, ભક્તિનું સ્વરૂપ જ નિસ્વાર્થ. અને જ્યાં જો આ દોષ હોય તો એ ભક્તિ નથી, સમર્પિત ભક્તિ. પોતાની ઈચ્છા તે થતી પૂર્ણ થતી ન જોવામાં આવે છતાં પણ જેને દોષ આવતો નથી, આ લક્ષણ ભક્તનું. દોષ ના આવે એવા જે જીવ છે, જો આવો જીવ હોય તો હવે પરમાર્થ માર્ગનું રહસ્ય શું કહે છે કે તેને જ્ઞાનીના આશ્રયે ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે. કૃપાળુદેવ લખે છે કે જો ધીરજ રાખે, જ્ઞાનીના આશ્રય ધીરજ રાખે તો આપત્તિનો નાશ હોય છે અથવા મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ. આપણને આ પરમ જ્ઞાની કે છે, આપણા જ્ઞાનમાં તેમ થાય કે કાંઈ ઠેકાણું નથી, અમે તો અમારો પતી ગયા, હવે આ કેદી દેખાશે એને, કે અમે જાણીએ છીએ. આ પરમ જ્ઞાનીના જ્ઞાનમાં આ જણાય છે કે આવી સ્થિતિમાં પણ જો ભક્તજન પોતાની નિસ્પૃહતાને અક્ષુણ રાખીને કોઈ પણ પ્રકારનો દોષ ન લાવે અને જ્ઞાનીના આશ્રય વર્તતો જ રહીએ કે હરિએ ધાર્યું તેમ થશે. કૃપાળુ દેવ પણ લખે કે હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છીએ. વાક્ય તો અનેક વાર બોલીએ આપણે, જીવનની અંદર કે દિવસે વિચાર કર્યો કે જીવનનો ક્રમ આપણી ઈચ્છાની વિરુદ્ધ ગયો અને છતાંય આવું સમાધાન, કઈ વાંધો નહીં, હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરે એમ દોરાઈએ છીએ. તેથી તો એમ કે હરીભરી જેવી કોઈ ચીજ નથી, મનમાં ભાવ જે આવે, તોફાન જે જાગે એ તોફાન આ જાગે વિકલ્પનું, ધીરજ તૂટી જાય, ધીરજના બંધ તૂટી જાય અને પછી કોઈ વાત આવે કે હવે પરમાત્મા ઉપર જરા શ્રદ્ધા રાખો, હવે રહેવા જઈને તારા પરમાત્માને. કેવી કસોટી છે ભક્તની. એ કહે છે કે તથાપિ જો જ્ઞાનીના આશ્રયે ધીરજથી વર્તતા, આવો આપત્તિગ્રસ્ત છે પોતે, છતાં જ્ઞાનીના આશ્રયે જો ધીરજથી વર્તતો હોય તો આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એકદમ નામશેષ થઈ જાય છે એમ જાણીએ છીએ. આ અમારા જાણમાં છે. આ જ્ઞાની પુરુષ કહે છે કે આવો જગતનો શાશ્વત નિયમ છે. નિયતિના પણ કોઈ નિયમ છે કે નહીં? આ પરમ તત્વના પણ કોઈ નિયમ છે ને? એ નિયમની જાણકારી અને એ જાણકારી સાથે ટકી રહેવું, તો કે આ નિયમ છે કે ગમે તેવી આપત્તિ હોય તો જ્ઞાનીના આશ્રય ધીરજપૂર્વક જે વર્તે એની આપત્તિનો પણ નાશ થાય. અને આ બધા જ કથાનું યોગની અંદરના દ્રષ્ટાંતો, પછી સુદર્શન શેઠનું હોય, ચંદનબાળાનું હોય, આ બધા જ લોકોના જીવનની અંદર જે વિપરીતતા આવી છે એણે જ્ઞાનીના આશ્રયે એ વાતને સ્વીકારીને પોતાની આપત્તિમાંથી શાંતરૂપે પસાર થઈ ગયા. જીવનમાં અશુભના ઉદય આવે, આપત્તિ આવે, વિપત્તિ આવે, પસાર થઈ જવું, ક્ષમતા ભાવે પસાર થઈ જવું બહુ મોટી વાત છે. એમાંથી આપણે પાસો જ નથી થતા. આમ તો થવું તો પડે જ. ઓલો સર્કસમાં એક ખેલ કરે છે, ઓલે એક રિંગ હોય, રિંગ, એ રિંગને પછી કેરોસીનના ઓલા લીટા કપડા વીંટાડે, પછી એને આગ લગાડે અને પછી ઓલા દોડીને પસાર થઈ જાય એમાંથી, પાછળ ગાદલા રાખવા એટલે જઈને પછી ગલોટીએ મારે. આવા તો છોકરાઓના દાવ થતા, અમારા જનશાળામાં થતા, કે જ્યારે આવા કાર્યક્રમો હોય ને ત્યારે આવા બધા દાવ થાય જરા સરસ રીતે. તો એ રિંગ ઝાલીને બે જણા ઉભા હોય અને ઓલો દૂરથી દોડતો આવે, દોડતો આવીને સીધો સીધો સડસડાટ કરતો અંદરથી પસાર થઈ જાય ને પછી ગાદલા ઉપર ગલોટીઓ મારીને ઊભો થઈ જાય પાછો. એમ આ સંસારની કાળ ઝાડ છે, ચારે બાજુ ભડબડતો ને બડબડતો સંસાર છે, એમાંથી પસાર થઈ જવાનું છે અને દાઝવાનું નથી. જેનું ચિત્ત સ્થિર છે એ પસાર થઈ જાય છે, અને જે સંકિત થઈને ગયો અને ઓલો પરાણે માસ્તર કે જા 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 પરાણે ઓલો જાતો હોય, એ હું તેને હડબડ કરતો હોય એની અરે કપડા અડગાવે, દાજીને બહાર નીકળે, એ બહાર નીકળે, દાજીને નીકળે. આપણો સંસારમાં એવું છે કે આપત્તિની જયારે ઝાડ લાગે છે, અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. અરે જ્ઞાનીના આશ્રય તું રે. સંસારમાં વિપત્તિ આપત્તિ જ્ઞાનીએ કેદી કીધું કે સંસાર અમૃતનો કુંભ છે? કોણે કીધું? કયા જ્ઞાનીએ કીધું? સંસાર એકાંતે દુઃખથી ભરતો છે, એની અંદર જીવ છે. આશ્રય કોઈનો રાખ નહીં તો ચારે બાજુ અથડાઈશ, અને જ્યાં અથડાઈશ ત્યાં દાઝવાનો છે, યાદ રાખજે. આગળ લાગવાની છે, પસાર થઈ જવું. શાંતિપૂર્વક, સમતાપૂર્વક, ચિત્તની સ્વસ્થતાપૂર્વક, એકાગ્રતાથી સંકોચીને પસાર થઈ જા. એ વસ્તુ એની મેળે રહેશે અને તું પસાર થઈ જા. સંયોગોમાંથી પસાર થઈ જવું, આ ધૈર્યનું એક અદ્ભુત પ્રયોગ છે. કે જે કઈ વસ્તુ આવે ત્યારે આ જ્ઞાનીના આશ્રય રાખવામાં આવેલું ધૈર્ય અને એ પરિસ્થિતિમાંથી પસાર થઈ જવામાં કઈ વાંધો નહીં. ખૂબ મુશ્કેલી છે, પસાર થઈ જાય. શરીરના વ્યાધિ હોય, આર્થિક ઉપાધિ હોય, સંસારની અનેકવિધ પ્રકારની સ્વજનોની પરિજનોની પીડા હોય, પસાર થઈ જા. એકે વસ્તુ કાયમ રહેવાની નથી, કાયમ રહેવાની નથી. અશુભનો ઉદય હોય ત્યાં સુધી એ પીડાકારી બની રહેશે, બાધાકારી બની રહેશે. એકાંતે બાધાકારી છે એવું માનવું નહીં, તો બધાને આવું દુઃખ હોય, પણ બધાને નથી. કેટલાયને કેવું સરસ સુખ છે, કેટલાયને ઓહો પોતાના દીકરાનું સુખ કેવું મજાનું છે, અને કોઈ એમ કે એને તો હું દીઠો ગમતો, તો એમાં દોષ કોનો જોવો? હવે સંબંધનો જોવો કે પોતાનો જોવો? દોષ પોતાનો જોવો. તારા દોષ પ્રત્યે દ્રષ્ટિ કર કે તને આ ઉદય છે એ સંબંધનો ઉદય પ્રતિકૂળ છે, અશુભમાંથી જન્મ થયેલો છે, માટે અનુકૂળ નથી. કઈ વાંધો નહીં, પસાર થઈ જા. અને પસાર થવું હશે ત્યારે જ્ઞાનીના આશ્રય, એના વચનના આશ્રય રહે, બસ કંઈ નહીં થાય. જે થવાનું છે, કૃપાળુદેવે કેવા વચનો આપ્યા છે સુભાગભાઈને, કે જે થવાનું હશે તે થશે, બનનાર છે તે ફરનાર નથી. જે જ્યારે જે થાય તે થવા દેવું, ન ઉદ્યમ કરો, ન કાંઈ કરો. કેટલું લખ, 217મો પત્રનો એક આખો પેરેગ્રાફ લખી નાખ્યો છે. પછી લખ્યું છે કે તમે ઇજ્જત અને એવી બધી કરશો, કુટુંબ પ્રત્યેનો મોહ રાખશો, તો પણ જે થવાનું હશે તે થશે, અને નહીં કરો તો જે થવાનું હશે તે થશે. કેવા વચનો આપ્યા છે સ્થિર રહેવા માટે. અને કોઈ સમર્થ પુરુષ આ કહે છે, કોઈ આલીમવાલી કહે છે, કોઈ જે તે આવ્યો મારા તમારા જેવો ખરખરો કરવા ગયો હશે, ભાઈ શાંતિ રાખ. એ ત્યારે તો આપણું ડાપણ છે બધું. આપણા શબ્દોની અંદર તાકાત ક્યાં છે? છે શક્તિ કે આપણા એક શબ્દથી માણસ સ્થિર થઈ જાય? આપણા એક વચનથી માણસ ગમે તેવી આપત્તિમાં હોય એ ધૈર્યને ધારણ કરી શકે એવી છે શક્તિ આપણી પાસે? તપ નથી, શબ્દોની પાછળ કોઈ સામર્થ્ય નથી, પણ જ્ઞાનીના શબ્દો. જ્ઞાની એમ કે શાંતિ રાખો, વાત પૂરી થઈ ગઈ, એનો એક શબ્દ બસ છે. અરે ન બોલે, ગુરુનું મૌન છે એ પણ શિષ્યને માટે તો વ્યાખ્યાન છે. અમે ગયા ને કાંઈ બોલ્યા નહીં, બોલ્યા નહીં નહીં, તારી સામે જોયું ને એ જ બસ છે, બોલવાની ક્યાં તું માંડસ. સરસ એક જ્ઞાનેશ્વરી ગીતાની અંદર એક વાત આવે છે, બહુ સરસ આવે છે. 12 વર્ષની ઉંમરે સંત જ્ઞાનેશ્વર ગીતા ઉપરનું ભાષ્ય લખવા બેઠા. 12 વર્ષની ઉંમર, નિવૃત્તિનાથ એટલે એના મોટા ભાઈ, એના ગુરુ, જ્ઞાનેશ્વરના ગુરુ એના મોટા ભાઈ, અને એની ઉંમર 14 વર્ષની, અને એની પાસેથી દીક્ષા લીધી. અને આવું ગીતા ઉપરનું ભાષ્ય લખવાનું જબરજસ્ત, કે ના તું લખ, આજ્ઞા કરી ગુરુએ. તો એ લખતી વખતે એની પ્રાસ્તાવિક ભૂમિકાની અંદર એને કેટલી એક શ્લોક, પેલા શરૂઆતમાં નમસ્કારના શ્લોક લખ્યા છે. અને એ નમસ્કારના શ્લોકની અંદર એટલા પ્રશ્નો કર્યા પછી કે હું આ લખી શકીશ? આ જે અત્યારે ત્યાં તો મહારાષ્ટ્રની અંદર એવા પંડિતો બેઠા હતા પંઢરપુરમાં, આને તો બધાને કાઢી મૂક્યા હતા, નાતવાર મૂક્યા હતા, આના બાપને તો આપઘાત કરવો પડ્યો હતો, સંન્યાસીના પુત્ર હતા. અને ત્યારે કહે છે કે આ મારાથી થશે, પણ ગુરુકૃપા મારે જોઈએ, ગુરુકૃપા જોઈએ, ગુરુ જો પ્રત્યક્ષ શકીએ ત્યારે. તો એની અંદર એવી પ્રકારનો ઉલ્લેખ આવે છે કે આ લખતા જાય, શ્લોક લખતા જાય, અને હજી ગીતાનું ભાષ્ય શરૂ ન કરે, અને એ પોતે નિવૃત્તિનાથ સામે જુએ. અને છેલ્લા શ્લોકની અંદર લખ્યું કે નાથ તમે બીજું કાંઈ નહીં, દ્રષ્ટિ કરો ફક્ત, તમારી જો દ્રષ્ટિ હશે તો પણ મારું બધું સફળ થશે. અને એ કરે છે ત્યારે નિવૃત્તિનાથ અને જ્ઞાનનાથ, જ્ઞાનદેવની દ્રષ્ટિ સામે મળે છે. એ દ્રષ્ટિની કૃપાથી એણે લખ્યું કે બધું લખાઈ ગયું મારું. અદ્ભુત એવો જ્ઞાનેશ્વરીનો ગ્રંથ લખનાર, એને અહીંયા કૃપા માત્ર ગુરુના આંખથી, દ્રષ્ટિથી, એ દ્રષ્ટિની કૃપાનું એ સંપ્રદાયમાં ખૂબ મહત્વ, કે ગુરુની કૃપા બસ છે અમને, આ દ્રષ્ટિ, બસ દ્રષ્ટિ મળી એટલે વાત પૂરી થઈ ગઈ. એમાંથી એને કહ્યું કે બધું મને મળી ગયું. આવું ગુરુ પ્રત્યેનું ધૈર્ય છે. એટલે કે છે કે જો ધીરજથી રહે તો આપત્તિનો નાશ હોય છે, અથવા ઘણું મંદપણું થઈ જાય છે. શેનું? આપત્તિનું. એના બધા કષ્ટો વયા જાય, ભક્તના કષ્ટ રહેતા નથી. જો એ જ્ઞાનીના આશ્રયે ધીરજપૂર્વક વર્તે તો, અને એની નિસ્પૃહતા છોડે નહીં. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. શું મુશ્કેલી છે આ કાળમાં? જ્ઞાની પ્રત્યે ધીરજ રહેવી મુશ્કેલી છે. શ્રદ્ધા થઈ જાય, પણ એ તો શું છે કે આપણે હારા દી હોય ને એને હારા દી હોય એટલે શ્રદ્ધા થઈ જાય કે ચારે બાજુ હોહારે દેખારો ને માલામાલ હોય, એટલે આપણને એમ થાય કે મને મારે એને મારા ઉપર ઘણી કૃપાઓ. આ બધું તો તને સુખની અનુકૂળતાની બધા તારા ઘણી જ છે બધા, પણ જેથી ખબર પડે કે એને કોઈ વંદન કરવા આવતું નથી અને તારો ભાગ્યનો ઉદય વિપરીત થયો છે, તેથી તારીને એની ધીરજ વચ્ચેનો સેતુ શું છે? એટલે ઘણીવાર આપણે સપાટીના સ્તર ઉપર જીવીએ છીએ, ઊંડાણ પકડાતું નથી, સૂક્ષ્મતા પકડાતી નથી. જેના ગુણગાન ગવાતા હોય, જેના વાજા વગાતા હોય, એના વરઘોડામાં આપણે નાચવા માંડી જઈએ છીએ. એટલું બધું બાહ્ય ગુરુ પ્રત્યેનું મહત્વમાં બાહ્યમાં બસ 5,000 આવ્યા હતા, 10,000 આવ્યા હતા, આમ થયું તેમ થયું, ફલાણાએ કરોડ દઈ દીધા, અરે જે દીધા તને હું મેળવું, બે બે ને છાનો મેનો, તને એના પરમ તત્વ સાથેનો તેનો આવિષ્કાર શું થયો, તને એનું તને એની એની ઊંડાણ શું પકડાણી, એનું અંતરંગનું સ્વરૂપનો સ્પર્શ શું થયો, એના આધારે પરમાર્થની યાત્રા ચાલશે. આ બહારના વૈભવમાં તો શુભનો ઉદય પડશે પાતળો, પછી તો કે હવે તું કેમ કેમ નથી જતો, ના હવે અહીંયા ખાસ કોઈ આવતું નથી, પણ તું શું કેમ બંધ થઈ ગયો, કોઈ આવે કે ન આવે, તું તો કહેતો હતો ને કે આના જેવો તો કોઈ મહાપુરુષ નથી, તો તે કેમ બંધ કર્યું, તો કે ખાસ હવે ખાસ કોઈ ત્યાં આવે બહુ એવું ખાસ રહ્યું નથી. વાહ, તારા સંબંધ બહાર ઉપર આધારિત હતા ને, તારી નિષ્ઠા, તારી ભક્તિ, તારું ઓળખાણ શું હતું? સપાટીનું, બાહ્ય વૈભવનું. જ્ઞાનીનું ઓળખાણ એના અંતરંગની દશાનું છે, એના સ્વરૂપનું છે. જ્ઞાનીનું ઓળખાણ એ સ્વરૂપનું ઓળખાણ છે, કેમ કે જ્ઞાનીનું ઓળખાણ કરતા કરતા જ જીવ પોતાનું ઓળખાણ કરી લે છે, એમને એમ પોતાનું ઓળખાણ થતું નથી, પણ પોતાના નિજ સ્વરૂપનું ઓળખાણ એને આવા જ્ઞાનીના ઓળખાણ થતા થતા સ્વરૂપનું ઓળખાણ થાય છે, અને સ્વરૂપના ઓળખાણથી એ જ સ્વરૂપ, એ જ હું, મારું સ્વરૂપ અને એના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. માટે એની ઓળખાણ થતા થતા મારી ઓળખાણ થાય છે, તો મને તો જ્ઞાનીની સાથે પોતાનું ઓળખાણ થઈ જવું જોઈએ. જ્ઞાની કે છે આવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ એક સરસ મૂક્યો, આ કાળ, આ કાળબળ છે. આ કાળબળની અંદર મોટામાં મોટો કાળનો જો દોષ હોય, આપણને લાગે કાળ જળ છે એ શું કરે, કાળ દ્રવ્ય તો અજીવ છે. કેટલીક પરિસ્થિતિમાં આપણા સમવાય પાંચ મૂક્યા છે, એની અંદર આ બધી વસ્તુ સૂક્ષ્મતાએ સમજવી કે જો કાળ અત્યારે છે એ ઉતાવળનો છે કે ધીરજનો છે, આ વાતાવરણ જ પરમાણુ જ બધા, જે બોલો કે મુંબઈની અંદર જતો હોય તો એ બસમાં ઊભો રહીએ બેસે નહીં, દોડતો હોય પણ ચાલે નહીં, પરમાણુ વાતાવરણ અધીરાય અધીરાય, ઝડપ ઝડપ ઝડપ. એકી દુનિયાની અંદર જીવો તો કાળબળનું એક સ્વરૂપ દેખાય છે કે ચારે બાજુ કોઈ પણ માણસ કંઈ પણ વસ્તુ કરે તો એના પરિણામનું લાંબો સમય એને રાહ જોવાની એની ધીરજ નથી, એની માનસિકતા નથી, એને ઇન્સ્ટન્ટ બધું તાત્કાલિક જોઈએ છે, આમ કર્યું કે તરત જ થવું જોઈએ. આપણે તો એવું જોયું કે અહીંયા પૈસો નાખ્યો ને આ તરત કોફી મળી ગઈ, અરે પણ ચૂલો તો હળગાવવા દે, ઓલા કેમ કે રસોઈ કરે કે ચૂલે ન ચડાય, આ કે ચૂલે ચડો, ફાસ્ટ ફૂડ જોઈએ, અમારે ફાસ્ટ ટ્રેક જોઈએ એવરીથિંગ. આ કાળનો જે અત્યારે સ્વરૂપ છે એ ફાસ્ટનું છે, અને આ ધીરજનો અભાવ એ કાળબળનું એક આપણા જીવન ઉપરનું પ્રત્યક્ષ પરિણામ છે, અને આ પરિણામને કારણે કેટલાય લોકો ધીરજ ગુમાવીને પોતાનો જીવ ગુમાવે છે, આત્મહત્યા કરી નાખે. એટલા બધા જબરજસ્ત સામાજિક અપરાધ જે બને છે અત્યારે, સામાજિક જીવનમાં વિસંવાદિતા આવી ગઈ છે, કુટુંબો તૂટતા માંડ્યા છે, સ્વજન વચ્ચેની કોઈ સ્નેહના સેતુ રહ્યા નથી, એની અંદર વાત એ છે કે લોકોમાં ધીરજ નથી, ધૈર્યનો અભાવ. બસ તમે આમ કીધું તો આમ કેમ ન થયું, હળગી મરે અહીંયા તો આમ જાણે કઈ નું કઈ થઈ ગયું, ધીરજ નથી. આ ધૈર્યનો અભાવ છે એટલે સહનશીલતા નથી. આપણે ન ધારેલું એવું જીવનનું સામંજસ્ય છે એ પણ તૂટી જાય છે. ભાઈ ધીરજ રાખો, દરેક વસ્તુમાં કંઈ ને કંઈ પ્રકારનો એનો કાળ પાકવો જોઈએ. જ્ઞાનીઓએ કહ્યું છે કે ગમે એટલું કરશે પણ એનો કાળ પાકે એ પણ એક જરૂરી છે. પુરુષાર્થથી કાળ પાકે પણ કાળ પાકવો તો જોઈએ જ. અને એટલા જ માટે કાળના આધાર ઉપર ત્યાં ક્રમ મૂક્યો છે કે ક્રમ બ્રમ નહીં તો કે નહીં ચાલે, એમ નહીં ચાલે તો રહ્યો જ અહીંયાથી, હાથનો જ પાંચ. ક્રમ તો રહેશે જ, એ પૂરો ઝડપથી થાય પણ એ થાય તો બધું યથાક્રમ જ, ક્રમે કરીને જ થાય. પર્યાયની અવસ્થા પણ ક્રમ ઉપર છે. તો આ ક્રમ મૂક્યો છે, કાળ મૂક્યો છે જીવને આ ધીરજના અભાવની અંદર. કહ્યું કે આ કાળે મોક્ષ નથી, એટલા માટે કે ધીરજ નથી એટલે મોક્ષ ક્યાંથી હોય? આ કાળમાં મોક્ષ નથી, કેમ કે મોક્ષને માટે જે તિતિક્ષા જોઈએ, તિતિક્ષા બાહ્ય વાતાવરણને સહન કરવા માટેની જે અંતરંગ શક્તિ તાકાત એ જે છે એ નથી. કદાચ એટલા જ માટે જ્ઞાનીઓએ કહ્યું હશે કે આ પંચમ કાળની અંદર આ ક્ષેત્રે મોક્ષનો મોક્ષ ન થાય, કેમ કે એ માટે જે તત્વ છે એ નથી, ધીરજ નથી. ધૈર્ય જોઈએ, તિતિક્ષા જોઈએ, પરીક્ષાને ઉપસર્ગ સહન કરવા માટે પણ ધૈર્ય જોઈએ. જ્ઞાની કહે છે આ કાળને વિશે તેવી ધીરજ રહેવી બહુ વિકટ છે. ન રહીએ એમ નથી કીધું, વિકટ છે. કારણ કે આ બધાએ ધીરજ રાખી છે. આ ભક્તજનોની જે આપણે અહીંયા નામ લખ્યા છે કેટલા, એના નરસિંહ, મીરા, સુરદાસ, તુલસી, બધા ઘણી અનેક પ્રકારના અહીંયા પણ આપણે પણ જે અનેક નામ આવે છે બધા, આ બધા ધીરજવાળા મહાત્માઓ હતા. ન રહીએ એવું નથી. પરમ કૃપાળુ દેવ પણ કેટલી ધીરજ છે, વ્યવહારને વેદવા માટેની કેટલી ધીરજ છે, વિકટ છે, વિકટતા છે. ધીરજપૂર્વક સંસારના પરિસહને સહન કરવો, સંસારનો ઉપસર્ગ સહન કરવો. સંસાર એ સ્વયં ઉપસર્ગ છે આપણા ઉપર, સંસાર એ સ્વયં ઉપસર્ગ છે. દેહ છે એ પરિસહની મૂર્તિ છે, કૃપાળુ દેવ કહ્યું વેદનાની મૂર્તિ છે. તારે પરિસર ગોતવા બીજે ક્યાંય જવું નહીં પડે. આ કાળમાં તો શરીરનું સંગ્રહણ જ એવું છે કે એમાં રોગ સિવાય શું બીજું નીકળે, બીજું કાંઈ ન નીકળે ભાઈ. માટે આ કાળની અંદર બહુ વિકટતા કીધી છે. અને તેથી ઉપર જણાવ્યું છે એવું પરિણામ ઘણી વાર આવતું અટકી જાય છે. પરિણામ તો અમે સ્પષ્ટ કહીએ છીએ કે જેની ભક્તિ નિષ્પૃહ છે જ્ઞાની વિશેની, અને જે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાની ઈચ્છા એના થકી પૂરી ન થાય તો જેની ભક્તિમાં દોષ આવતો નથી, એની ભક્તિમાં દોષ આવતો નથી, એવા પુરુષને જો જ્ઞાનીના આશ્રયે ધીરજપૂર્વક વર્તે તો એની આપત્તિનો નાશ થાય છે અથવા ઘણું મંદપણું જાય થાય છે એમ અમે જાણીએ છીએ. છતાં આવું પરિણામ અમારી જાણમાં છે કે આવે, આ પરમ જ્ઞાની કે છે આવું જ પરિણામ આવે, પણ આવતું અટકી જાય છે. પરિણામ હજી આવી શકે છે, અટકી જવાનું કારણ કોણ? તો નિયમ એની રીતે કામ કર્યા કરે છે, પરિસ્થિતિ નિયતિ એની રીતે કામ કર્યા કરે છે, એની અંદર વચમાં અટકી જનાર એનું કારણ કોણ? ધીરજનો અભાવ. કોનો? આવા મુમુક્ષુનો, સાધકનો. એની ધીરજનો અભાવ, એનામાં નિર્માણ થયેલો દોષ, એને જ્ઞાની પુરુષની ભક્તિમાં આવેલી સ્પૃહાનો ભાવ, આ બધા વસ્તુ ઓલા પરિણામને અટકાવે છે, નતર પરિણામ આવી જતું. જ્ઞાની કહે છે કે જો એને યથાર્થ રૂપમાં ધીરજ ધારણ કરી હોત તો એ પરિણામ આવી જાત. અમે જાણીએ છીએ કે આવે, પણ એ અટકી જાય છે, ઘણી વાર આવતું અટકી જાય છે. આ અટકવાનું કારણ જ્ઞાની પ્રત્યેની આપણી આવી ધનાદિની વાંછા. એક તો દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ રૂપમાં ઉત્પન્ન થાય, અને બીજી વસ્તુ કે જે આપત્તિનો આપણે નાશ ઈચ્છીએ છીએ એ આપત્તિનો નાશ થવામાં જે પરિણામ આવવાનું છે જ્ઞાની પ્રત્યેની નિષ્ઠાથી, એને આપણે અટકાવીએ છીએ. પોતે જ પોતાનો વૈરી, આ કેવી વાત છે એમ કૃપાળુદેવે એક પત્રમાં નોંધમાં લખી છે કે પોતે જ પોતાનો વૈરી. સત્પુરુષોનું યોગબળ જગતનું કરે.